ત્યાર પછીનું નામ છે સહિષ્ણુ, સર્વ કઈ સહન કરી લેનાર. સહન બધા નથી કરી શકતા, બધું સહન નથી કરી શકતા, પણ અહીંયા તો સહિષ્ણુનો અર્થ છે, ભગવાનનું નામ સહિષ્ણુ છે, સર્વ કઈ જે હોય તો બધું જ સહન કરી લેનાર એ ભગવાન વિષ્ણુ છે. યજ્ઞનો જે ભાગ ભગવાનને અર્પણ કરવો જોઈએ તે અહંકાર રૂપી અસુર વચ્ચેથી ખેંચી લે છે, લઈ લે છે, પરંતુ ભગવાન એને સહન કરી લે છે, અહંકારનો નાશ નથી કરતા પણ તેનો વિલય કરવાની માટે વાટ રાહ જોતા હોય છે. ભગવાન અમોઘ શક્તિશાળી હોવા છતાં અનંત ધૈર્યશીલ પણ છે, ધીરજ ગુમાવતા નથી, એમની શક્તિને સીમા નથી, એમની સહનશીલતાને પણ કોઈ હદ નથી. પિતા અને માતા જેમ બાળકના અવિચારી કૃત્યોને સહન કરી ક્ષમા આપે છે, એમ પરમાત્મા પણ સાધકની ક્ષતિઓ સામે જોતા નથી. ભગવાનની સહિષ્ણુતા કેટલી બધી છે, અવગુણ મારા કોટી છે પણ એકે દર્શુ નહીં. આવા કરોડો અપરાધો હોય છતાંય ભગવાન એને લક્ષમાં ન લે, આ એની સહિષ્ણુતા છે. અને એ જ સાધકના માર્ગમાં બળ બની રહે છે, બળ મળી જાય છે. ભગવાનની અનંત સહિષ્ણુતામાં સાધક જ્યારે અંશ ગ્રહણ કરતો થાય છે ત્યારે તેને ભગવાન પણની ગતિ મુક્ત રીતે પ્રાપ્ત થતી જાય છે. ભોગતા પછી સહિષ્ણુ એ નામ આવ્યું, અને એની અંદર જીતેન્દ્રિયતાનું પ્રતીક છે. ભગવાન કોઈ પણ સ્વાદને વળગી પડતા નથી, વશ થતા નથી, કારણ ભગવાન સ્વાદના સ્વામી છે. આપણે જેમ ઉનાળામાં આઈસ્ક્રીમને વળગી પડીએ અને બે ચાર પાંચ છ આવે તો પાછા ન હટીએ, એવું કોઈ પણ સ્વાદને ચેપી પડવાનું નહીં. એવી અહીં આગળ સહિષ્ણુનો અર્થ છે ભગવાન આવી રીતે કોઈ પણ બાબતે ક્યાંય પણ સહેજ પણ એમનો અલગાવ રાખતા હોય છે, કારણ કે પોતે સ્વાદના સ્વામી છે. જગતની આદિ શક્તિ ભણીનું આ ક્રમશઃ પ્રયાણ છે, એમાં શબ્દરસ ગંધ અને સ્પર્શ એ તન્માત્રા વશ કરવામાં આવે છે ત્યારે આ શક્ય બને છે. આનું ઉત્તમ દ્રષ્ટાંત જનક રાજા છે. આંખ દ્વારા રૂપનું, કાન દ્વારા શબ્દનું, ત્વચા એટલે ચામડી દ્વારા સ્પર્શનું, જીભ દ્વારા રસનું અને નાસિકા દ્વારા ગંધનું. જીવ માત્ર જે ભોજન કરે છે એનાથી જનક રાજા મુક્ત હતા. મહાભારતની અંદર પણ એ વાત કરેલી છે, નાહમ આત્માર્થમ ઇચ્છામિ ગંધાન ઘ્રાણગતાન અપિ તસ્માન મે નિર્જિતા ભૂમિ પશે તિષ્ઠતિ નિત્યદા. મારે પોતાને માટે હું ઘ્રાણ એટલે નાકમાં લેવાતી ગંધને હું ઈચ્છતો નથી, તેથી હંમેશા મારાથી જીતાયેલી પૃથ્વી હંમેશા મને વશ રહે છે. કેટલી સરસ વાત છે. એમ મારે પોતાને કોઈ પણ સ્વાદની ઈચ્છા નથી, છતાંય એ સ્વાદ મારી પાસે આવે છે પણ હું એને વશ થતો નથી, લાલચુ થતો નથી. એમ મારાથી જીતાયેલું જળ હંમેશા મારા વક્ષમાં રહે છે, મારા વશમાં છે. મારે પોતાને માટે હું આંખો દ્વારા રૂપ કે જ્યોતિને ઈચ્છતો જ નથી, તેથી મારાથી જીતાયેલું તે જ હંમેશા મારા અધીન રહે છે. મારા પોતાને માટે હું ત્વચા એટલે સ્પર્શ ને હું ઈચ્છતો નથી, તેથી એ સ્પર્શેન્દ્રિય પણ મારાથી જીતાયેલ છે, હું મારા વશમાં રાખું છું. મારે પોતાના કાન છે પણ મારા પોતાને માટે નહીં, કાનમાં પ્રવેશેલા શબ્દોને હું ઈચ્છતો નથી, તેથી મારા જીતાયેલા શબ્દો હંમેશા મારા વશમાં છે. મારા પોતાને માટે હું મનની અંદર રહેલી વૃત્તિઓને ઈચ્છતો નથી, તેથી મારાથી જીતાયેલું મન હંમેશા મારા વશ રહે છે. જનક મહારાજના દ્રષ્ટાંતમાં કહેવાય છે કે તેઓ એક હાથ અગ્નિ પર અને બીજો હાથ ભોગ્ય પદાર્થ પર હોવા છતાં એકની દાહકતા અને બીજાની મોહકતાની તેના પર કશી અસર થતી નથી. આ રીતે ભયાનક પ્રલોભક બંને આક્રમણો વચ્ચે જે સ્થિતિ રહી છે તેને સહિષ્ણુ કહે છે. જગત આ દિજાહ, જગતમાં જેણે સૌથી ઉત્તમ જન્મ લીધો છે તે ભગવાન, એને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. અનેક શક્યતાઓથી ભરપૂર કિરણો એનામાં રહ્યા હોવાથી એને હિરણ્યગર્ભ કહ્યું છે. વિશ્વની ઉત્પત્તિનો પ્રથમ ક્ષોભ થાય છે ત્યારે બ્રહ્માની આ સંચાલક શક્તિ ઉદય પામે છે. તેનામાં પ્રકાશ અને અજવાળું ગર્ભરૂપે રહ્યા હોય છે. અનંત સ્તર પર જે પ્રકાશ અને ધ્વનિના આંદોલન થાય છે એનાથી વિવિધ સૃષ્ટિના ઘાટ અવિરતપણે ઘડાયા જ કરતા હોય છે. હિરણ્ય ગર્ભ દ્વારા જ વિનાશી વસ્તુઓમાં રહેલ અવિનાશી તત્વનો પરિચય થાય છે. સહિષ્ણુ શક્તિનો એ પરમ સ્વાભાવિક સહજ અવસ્થા સ્વભાવ છે, કારણ કે ત્યાં દ્વૈત ભાવ છે જ નહીં, અદ્વૈત છે, બંને એક જ છે. અનઘ પછીનું નામ છે. અનઘ પાપ રહિત, પાપ વિહીન. ઉપનિષદે શુદ્ધમ અપાપમ વિદ્ધમ કહીને અનઘો પાપનું એક અર્થ આ પણ થાય છે, અઘટિત ઇતિ અઘ. અઘ જે ઘટિત નથી તે જ પાપ છે, એટલે વિશ્વના નિયમથી વિચલિત થવું એ અનઘ પુરુષ છે. તેનું સર્વ કાંઈ સર્વથા યોગ્ય જ હોય છે. અનઘનો એક અર્થ એ પણ થાય છે કે જેને જેનો પ્રસવ સકુશળ થઈ ગયો હોય તે અનઘ છે. જન્મ લેતી વખતે જેનો જન્મ બ્રહ્મયોનિમાં થાય છે તે અનઘ કહેવાય છે. પ્રાકૃતિક જન્મ માતા આપે છે, આધ્યાત્મિક જન્મ બ્રહ્મયોનિમાં થાય છે. સાધકનો આધ્યાત્મ જન્મ થતા પ્રકૃતિ સાથેનો જોડાયેલો સંબંધ નાશ પામે છે, એ જ અનઘ સ્વરૂપ છે. પ્રકૃતિના ક્ષેત્રમાં રહેલી મર્યાદા, મલિનતા અને મૃત્યુની આધીનતા નવા જન્મની અંદર કશું જ રહેતું નથી. એટલા માટે હલરનું હલરડું ગાતા બદલ શકે છે. શુદ્ધો સી બુદ્ધો સી નિરંજનો સી. તું શુદ્ધ બુદ્ધ છે અને નિરંજન છે. ત્યાર પછીનું નામ આવે છે વિજય. માયાના રાજ્યમાં જય અને પરાજય, લાભ હાનિ, સ્થાન પતન ચાલ્યા જ કરતું હોય છે, પણ ભગવાનની શરણમાં જ્યારે જાય છે ત્યારે વિજય સદાય માટેની સાથે જ રહે છે. ગીતાના છેલ્લા શ્લોકમાં યત્ર યોગેશ્વર કૃષ્ણ એમ કહ્યું, જ્યાં કૃષ્ણ અને ધનુર્ધર અર્જુન છે ત્યાં જ વિજય હોય છે. દેવતાઓના એક દિવ્ય રથનું નામ પણ વિજય છે. દિવ્ય શક્તિઓ જ્યારે આગળ વધે છે ત્યારે વિજય નિશ્ચિત જ હોય છે. ઇન્દ્રિયોનું ઉર્ધ્વીકરણ એ પણ એક વિજય જ છે. ત્યાર પછીનું નામ છે જીતાહ. જે સ્વભાવથી જ સર્વને જીતનારો છે તે જૈનો એને જીન કહે છે, શૈવો એને મહેશ્વર કહે છે, બૌદ્ધો એને જાગ્રત બુદ્ધ કહે છે અને વૈષ્ણવો એને મહાવિષ્ણુ કહે છે. સાધકે જેવા થવું હોય, સાધકે જેવા થવું હોય તેવા એ જન ઇન્દ્રિયો ઉપર એને વિજય મેળવવો પડે. વિશ્વયોની, વિશ્વનું ઉત્પત્તિ સ્થાન. આ નામ અને હિરણ્યગર્ભમાં સૃષ્ટિની ઉત્પત્તિનું બતાવ્યો છે. વિશ્વયોનીમાં પણ એ જ ભૂમિકા અહીંયા ગાડી બતાવે છે. ઉપરથી નીચે આવવાનું છે અને નીચેથી ઉપર જવાનું છે, બંને ક્રિયાઓ એક જ શક્તિની છે. આરોહિણી અને અવરોહિણી, ઉતરવાની ને જવાની, ચડવાની, આ બંને ક્રિયાઓમાં એક જ તત્વ રહેલું છે વિશ્વયોની. અપ્રગટમાં જે તત્વ કામ કરે છે એ પ્રગટની અંદર પણ એ જ કરે છે. પુનર્વસુ, ફરી ફરીને જુદા જુદા શરીર ધારણ કરનાર આત્મા થઈ પુનર્વસુ તે એકી સાથે વિષ્ણુ ભગવાન, વિષ્ણુ અને ભગવાન શિવનું વિશેષણ છે. શરીરમાં પ્રવેશ કરે છે અને જે તેનો વિનાશ કરે છે તે એક જ તત્વ છે. જ્યારે આ તત્વનો પરિચય થાય છે ત્યારે જન્મ અને મૃત્યુ સમાન બની જાય છે. પુનર્વસુ નામથી અંદર આવાસ સ્થાન અને વસનાર એ બંનેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. વાસસ્થાન એટલે રહેઠાણની જગ્યા બદલાય છે, પણ તેમાં ફરી ફરીને આવનારો તો એક જ છે. દેવળ જૂનું થાય, ઢળી પડે, પણ એમાં રહેલો હંસ એ નવીન રહે છે. માયાનો પડદો અને કર્મનું બંધન, ત્યાં સુધી જીવનું અજ્ઞાનવશ ભ્રમણ થયા કરે છે અને વાસના સ્થાનને જ પોતાનું સ્વામીરૂપ માની બેસે છે. પણ ભગવત કૃપાથી ચિત્ત નિર્મળ થાય છે ત્યારે જીવાત્માનું પરવશ ભ્રમણ મુક્ત વિહાર બની જાય છે. આવા જીવાત્માને નિત્ય કહેવામાં આવે છે. ભગવત કાર્ય માટે તેઓ સ્વેચ્છાથી દેહનું ધારણ કરે છે. ભગવાનનો અવતાર એ જ રીતે જ્ઞાનપૂર્વક થાય છે. ભગવાને અર્જુનને ગીતામાં કહ્યું કે મારા અને તારા અનેક જન્મ થઈ ગયા, હું તે સર્વને જાણું છું પણ તું જાણતો નથી. જ્યારે જ્ઞાન શક્તિ જાગૃત થાય છે અને યોગશાસ્ત્ર તેને સ્મૃતિ માત્ર જ કહે છે, તે ફરી પુનર્વસુ નામમાં જે સ્થિતિનું વર્ણન છે તેનો અનુભવ થાય છે.